నమోరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆరిహాణం నమో ఉజ్జాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ అధీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందారో జైన ధర్మోస్తు మంగళం.
ఆత్మానుశాసన సుమంగళాచరణ.
శ్రీ జైన శాసన గురు నమో నానా విధి సుఖకార ఆత్మహిత ఉపదేశకే కరే మంగళాచార. సోహే జైన శాసన మే ఆత్మానుశాసన జాకి దుఃఖ హరి సుఖకారీ సాచీ శాసన జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జన భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసన ప్రకాశేయత జీవనీ కో కరె ఉపకార నాశ నిత్యా బ్రహ్మ భాషణ తాదే దేశ భాషా కరి అర్థ కో ప్రకాశ కరో జాతే మంద బుద్ధి ముఖి రోగ అర్థ భాషణ జాతే మంద బుద్ధి ముఖి రోగ అర్థ భాషణ జో లక్ష్మీ కే నిలయ రూప హరినాశి ప్రభు కోరదార ఆత్మానుశాసన భవ్య జనో కో శివకారుఖ సేరతా హరి సుఖ జీవాంశా కరతా మధుర విపాకీ ఉపదేశామృతీ
સોલ સાયન્સ ની અંતર્ગત આપણે આત્માનુશાસન શાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે આજે ગાથા નંબર 89 અને 90 ટાઈમ મળશે તો 91 એ આપણે ચર્ચા કરીશું. જે લાસ્ટ ક્લાસમાં શું વાત થઈ આપણે કયા અવાજ થોડી ઓર બળા જોઈએ કે જે જ્ઞાન જ્યોતિ વંશ જીવ છે એને ધન્ય છે. આપણે લાસ્ટ ક્લાસમાં જોયું કે પુણ્યના ઉદયે આ જીવને શરીર સંયોગો આદિ એટલા સુખના ભોગ મળ્યા હતા કે જે પુણ્યશાળી સ્ત્રીઓ આદિ હતી એ પણ આને એડમાયર કરતી હતી, એટલું સુંદર શરીર એવું એને ભોગ મળ્યા હતા. પણ એને પણ ત્યાગીને જ્યારે આ જીવે મને દશા લીધી અને આ શરીર સુકાઈ ગયું અને આત્માનો બગીચો ખુલ્યો તો ત્યારે એવા જીવને ધન્ય છે. બાકી તો જે વિષય ભોગો મળ્યા તે બધાને મળે છે, નિરોગી શરીર પણ ઘણાને મળે છે. કોઈ એવી વસ્તુ હોવી જોઈએ જે અજાયબી હોય, વિચ ઇઝ રિયલી યુનિક, તો એના માટે એપ્રિસિએશન થાય. જે ઘણા બધાને મળે એના માટે શું એપ્રિસિએશન? એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી. જો વિધાઉટ ફર્ધર કોઈ દીવું આપણે આગળ વધીએ. આજની ગાથા, આજની જે બે ગાથાઓ છે ને, બધી મનુષ્ય પર્યાય ના દુઃખોનું વર્ણન છે. આ વાંચીને તો ખરેખર આપણને છ ડાળાની જે બધી ગાથાઓ છે ને એ જ એક્ઝેક્ટ યાદ આવશે. છ ડાળાની ગાથાઓ બધી યાદ છે? બે ગાથા જે પહેલી ગાળો મનુષ્ય પર્યાય કોને યાદ છે? ના ના, જનની ઉદર વસ્યો નવમાં અંગ ચકુશ છે પાય ઉત્રાસ નિકટ જે દુઃખ પાય હો તિનકો કહત ન આવે. ઓર એક બીજી बालपने में ज्ञान न लयो, करुण समय करुणी रचर अर्ग मृतक संभूला बनो, कैसे रूप लगे। कि गर्भ में जो दुखो भोग गया અને પછી બાળપણ માં જુવાની માં અને વૃદ્ધાવસ્થા, હવે જો એ જ વાત અહિયાં કરવામાં આવે છે, જો આપણે પેલા ગાથાનો કાયદો વાંચે, આપણે દેવ ગાથા એક સાથે વાંચી લઈએ, એટલે કેમ કે દેવ કન્ટિન્યુએશન માં છે। જો બાલ્યાદી તીનો અવસ્થાઓ મેં ધર્મથી દુર્લભ છે, મારી 89 ગાથા છે ને, તેરા જન્મથી ઇસી પ્રકાર સફલ ભોગા। ઇસી પ્રકાર એટલે કઈ પ્રકાર, જે ઉપર કહીને આવ્યા, હમણાં જે કહીને આવ્યા ને, કે જે જીવ આ સંયોગોને ત્યાગીને જ્ઞાની બને છે અને મુનિ દશા લે છે એ જ ધન્ય છે। આની પહેલાનું ટાઇટલ જુઓ, જ્ઞાન જ્યોતિવંત જીવ ધન્ય છે, ભાઈ 88 નું ટાઇટલ, કે જે જીવ જ્ઞાન જ્યોતિવંત છે એને ખરેખર ધન્ય છે। હવે જો આ ગાથામાં શું કહે છે, 89માં, તેરા જન્મથી ઇસી પ્રકાર સફલ હોગા, અન્ય પ્રકાર થી નહીં, યહ વાત આગામી છંદ મેં કહેતે હૈ। જો આપણે છંદ વાંચે, પૂર્વ અંગ બિન બાલ્ય કાલ મેં જાને નહીં વિતારિત ક્યા, યૌવન મેં કામાર કામી ધ્રુમ સે સજન વિભિન ધંધા, મધ્ય કાલ મેં કૃષ્ણા વશ કૃષિ આદિ વેષ હોતે પશુ તુર, અજન જો બાલ્યાદી ચિહ્નો અવસ્થાને કર્મ જનિત દુઃખ, અવસ્થા કીધી 4 કીધી છે, 3 નથી કીધી, 4 કીધી, કઈ 4 કીધી, જો વાંચો પહેલી લાઈન માં કીધું બાલ્યકાળ, પછી કીધું યૌવન, પછી મધ્યકાળ, આ મધ્યકાળ 6 ડાળામાં નથી, 6 ડાળામાં એ કમ્બાઈન કરી દીધા, ખ્યાલ આવે, અને છેલ્લે છે વૃદ્ધા, 4 સુધી। હવે અહીંયા જો એ 4 ને ખાલી 3 કે છે, એ વચમાં કમ્બાઈન કરી નાખવાનું, સમજી ગયો। ઉપરયુક્ત તીનો અવસ્થાઓ ને કર્મ તેરા બુરાજી કરને વાળા હૈ, અથવા ઉનકે વશીભૂત હોના યોગ્ય નહીં હૈ, યહ આગામી છંદ મેં કહેતે હૈ। विधि में बाल्य काल में तेरा अहित किया जो विस्मरणी, मध्य काल नहीं दिए कौन दुख धन हर जन में नहीं रही, दंत दलन आदि के साथ किया उठावे में अपमान, પેલા થોડી ભૂમિકા તો ગાઈએ, મનુષ્ય કલ્યાણ મળી કેટલી અગલી છે એનો આપણને કોઈ આઈડિયા જ નથી, થોડો ઘણો કર્ણાલીઓનો સ્વાધ્યાય હોય ને, થોડા આપણે કર્મના ગણિતો સાંભળીએ, અથવા આજે 4 ગતિમાં જીવોને ભવો મળવાના ગણિત સાંભળીએ, તો આપણને થોડુંક તો ભાવ ભાષણ થાય કે આ મનુષ્ય ભાવ કેટલા વખત પછી મળે છે અને કેટલા શોર્ટ ટાઈમ માટે મળે છે। ચાલો જો ઓન એન એવરેજ સમજીએ, આપણે સ્કૂલમાં એનું પ્રોબેબિલિટી ને એવરેજ બધું વાંચતા હતા, ઓન એન એવરેજ નિગોનમાં જીવ સૌથી વધારે જન્મ લે છે। નિગોન કઈ ગતિ છે, એકેન્દ્રિય વનસ્પતિ કઈ સ્ટીરિયન છે, એમાં સૌથી વધારે વાર જન્મ લે, કેટલી વાર, રિલેટિવ રેશિયો જોઈએ, જો મનુષ્યને એક રાખીએ તો નિગોનમાં કેટલી વાર, અનંત અનંત વાર, એટલે એમ સમજો અનંત નિગોનના ભાવ પછી એક મનુષ્યનો ભાવ આવે, ઓન એન એવરેજ, જે અનાદિકાળ ગયો એમાં જે આપણે 4 ગતિમાં પરિભ્રમણ કરીએ છીએ, તો કઈ ગતિના કેટલા ભવ કર્યા, લગભગ સમજો હવે કોઈ જીવ તો નિગોધમાં જ અનાદિકાળથી રહ્યો અને સીધો નીકળીને મનુષ્યમાં આવે, તો એને તો બીજા ભવ નથી કર્યા, પણ એને ઇગ્નોર કરો, બાકી જે મેજોરિટી જીવો છે જે 4 ગતિમાં ભ્રમણ કરીને આવ્યા અને હવે કોઈક કદાચ દેવગતિમાં વધારે ગયો છે, કોઈક નરક ગતિમાં વધારે ગયો છે, કોઈક ટીજેન્ટમાં, કોઈક મનુષ્યમાં, પણ બધાને એવરેજ કરી નાખો. તો એવરેજ કર્યા પછી ઓન એન એવરેજ નિગોદમાં સૌથી વધારે જીવ અનંતાનંદ હોય, એના પછી ઓછા કોનો આવશે? એના પછી બીજી ક્રિયા જ નથી, પણ બાકીના ભવો જે એકેન્દ્રિય અને સ્થાવર અને ટ્રસ્ટ, ખ્યાલ આવે ને, તો એના મનુષ્ય કરતા અસંખ્યાત ઘણા ભવો છે. બધું અનંત ગણું હતું, આ અસંખ્યાત ગણું, પણ કેટલા અસંખ્યાત અસંખ્યાત ગણા, ખ્યાલ આવે ને? એનાથી ઓછા કોના આવશે? દેવગતિ. દેવગતિના મનુષ્ય કરતા ભવ કેટલા અસંખ્યાત ગણા, એનાથી ઓછા કોના? કે નરક ગતિ. નરક ગતિના મનુષ્ય કરતા ભવ કેટલા અસંખ્યાત ગણા, ખ્યાલ આવે છે? એટલે એક મનુષ્ય પર્યાય મળવાની પહેલા સમજો જીવ અસંખ્યાત વાર નરકમાં ગયો, એનાથી અસંખ્યાત ગણી વાર દેવમાં ગયો, એનાથી અસંખ્યાત ગણી વાર સિરિયલમાં ગયો, અને એનાથી અનંત ગણી વાર નિગોદમાં ગયો, પછી એક મનુષ્ય ભવ મળે. એ મનુષ્ય ભવમાં આવે એટલા જ મનુષ્ય આપણે જોઈ રહ્યા છીએ આપણી આજુબાજુ. આપણે જોડાણ લગાવી લો કેટલા જણને સાચા દેવગા શાસ્ત્ર ગુરુનો સંબંધ છે, એમાં આપણે પ્રોબેબિલિટી લગાવું ને મનુષ્યની સંખ્યા કેટલી. અત્યારે આપણે જે દેખાય છે એની જ વાત કરીએ ને, ભલે આમ તો 29 સંખ્યા પ્રમાણ બરાબર અઢી યુગના મનુષ્ય પ્રોબેબિલિટી અંક પ્રમાણ, પણ આપણે અત્યારે જે જોઈએ 800 કરોડ જેટલા લોકો દેખાય ને આપણી અહીંયા આજુબાજુ, એમાંથી આપણે સાચા દેવશાસ્ત્ર ગુરુને કેટલા જ મળ્યા? બહુ બધો લાખ લોકો. હવે એ પ્રોબેબિલિટી લગાવી દો. હવે એમાં બાકીના જે હજી દુર્લભ 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 ઘણી વસ્તુ આવે છે, ઉત્તમ ગુણ ને એકદમ સ્વસ્થ શરીર, લાંબુ આયુષ્ય, દેવશાસ્ત્ર ગુરુનું સમાગમ, એ ભાષા આવેલી આજે બધું એના પ્રત્યે રૂચિ કરવી. આ મળવું તો ઈઝી છે, આજે જો અહીંયા ઉપલબ્ધ છે બરાબર. હવે આજે જેટલા પાર્લા સંતાક્રુઝમાં જેટલા મુમુક્ષુઓ રહે છે એના માટે અહીંયા થઈ ગયો ધ્વનિ તો કરે છે. હવે જેને આવી લાભ લેવો હોય, ખ્યાલ આવે છે, આ બધું મળવું અત્યંત દુર્લભ છે. ટુ દેટ એક્સટેન્ડ કે અન્ય ધર્મના લોકોને તો એમ જ લાગે કે આ મનુષ્ય ભાવ પચશે ને પછી બસ આપણે હવે અનંત કાળ સુધી ક્યાં રહેશું? ક્યાં તો સ્વર્ગમાં કા નરકમાં. જેવા તમે કર્મ કર્યા હશે હમણાં એના પ્રમાણે તમારું જે શું કહેવાય તમારું ડી ડે એકદમ જે તમારો ફાઇનલ ડે હશે ત્યારે તમારો મુકદ્દર નક્કી થશે. અને તમે ક્યાં જશો? કાં તો સ્વર્ગમાં જશો કાં તમે નરકમાં જશો. કેમ કે એમનું વિઝન જ નથી ને, એમનું આટલું જ વિઝન છે કે આટલા અસંખ્યાત વર્ષ આના પછી સમજો તમે લાખો કરોડો કે પલ્ય એક પલ્યનું આયુષ્ય પણ લો તો અસંખ્યાત વર્ષ છે, 7 વર્ષો જવા દીધો તો એટલા વર્ષો સુધી હવે સ્વર્ગમાં કે નરકમાં રહેવાનું છે. હજી તો આના પછીનો પહેલો ભાવ, ખ્યાલ આવે ને, એના પછીનો ભાવ ક્યાં, એના પછીનો ભાવ ક્યાં, એના પછીનો ભાવ ક્યાં, ક્યારે પાછા મનુષ્ય થશે? વિચાર આવે છે થોડો વિચાર કરો. શાસ્ત્રમાં છે બધું જ ખબર છે, શાસ્ત્રોમાં લખેલું છે. જો આપણને શું છે, મનુષ્ય અત્યારનો મનુષ્ય કરી આવ્યા, આપણને કયો ટાઈમ ભાષિત થાય જો વિચાર કરજો, સમજી આપણને ઓછામાં ઓછું 1 સેકન્ડ જેવું ભાષિત થાય, એનાથી આનો કાળ તો ભાષિત પણ નથી થતો, એટલે આપણને ફીલ નથી થતો એનાથી ઓછો કાળ બરાબર. અને વધારેમાં વધારે આપણને 10 વર્ષ 100 વર્ષ એટલું જ ફીલ થાય, એનાથી વધારે ફીલ નથી થતું. પણ ફીલ નથી થતું એટલે નથી એવું તો નથી ને, કેમ કે 1000 વર્ષોની તો સ્ટોરી ઇતિહાસમાં પણ મળી જાય છે. આપણા શાસ્ત્રોમાં તો સાગરો પણની સ્ટોરી મળે છે, ખ્યાલ આવે ને. આદિના ભગવાન ક્યારે થઈ ગયા? એક કોળા કોળી સાગરો પણ પહેલા, એટલે કેટલા વર્ષો થઈ ગયા, ખ્યાલ આવે છે. એટલો ઇતિહાસ તો આપણા શાસ્ત્રોમાં મળે છે, એટલે આટલો લાંબો કાળ છે. પહેલા તો એનું આપણને એક્સેપ્ટન્સ આવવું પડે છે. કારણ ખાલી આટલો નથી જેટલો આપણે આ પર્યાયમાં જોઈ રહ્યા છે. 10-50-100 વર્ષ જેટલો કાળ નથી, 1000 વર્ષો જેટલો કાળ નથી, લાખો કરોડો વર્ષો જેટલો કાળ નથી. કાળ અનાદિથી છે ને અનંત સુધી. વિચાર કરતા પહેલા આ સિદ્ધાંત વેચવો જ પડશે, નહીં તો ગુરુદેવશ્રી ઘણી વાર કે પ્રવચન માં જીવો ક્યાંથી આવ્યા, આ સંસારનું પછી શું, પછી શું, પછી શું પૂછતા તો એમ જ જવાબ આવે છે કે પછી કઈ નહીં, આમ જ અનાદિ અનંત હોવું જોઈએ. આકાશ માટે પણ કે એના પછી શું, એના પછી શું, તો કઈ નહીં, એના પછી આમ જ છે. આનાથી સિદ્ધ શું થાય છે કે આ મનુષ્ય પર્યાય મળવી અત્યંત દુર્લભ છે. ખ્યાલ આવે છે? હવે એમાં પણ આપણને આયુષ્ય કેટલું મળ્યું, આજે 100 વર્ષના આયુષ્યની કાંઈ કિંમત નથી, લિટરલી કાંઈ કિંમત નથી. કેવી રીતના જો વિચાર કરો, આદિનાથ ભગવાન હતા ને તો એમનું આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂરું હતું. એટલે 84 લાખ × 84 લાખ × 84 લાખ આટલા વર્ષ. એ કેટલા વર્ષ સુધી સંસારમાં રહ્યા? 83 લાખ પૂરું હતું. એ જમાનામાં ભગવાનની પૂજા ભક્તિ કે કઈ નૃત્ય ગાન કે આજે પણ થતું હશે તો આપણી જેમ 1-2 કલાકનું નહીં થતું હોય. ખ્યાલ આવે છે કે ત્યારે ભગવાનની પૂજા ભક્તિ પણ કરે ને તો દિવસો, અઠવાડિયા અને મહિના સુધી ચાલે. ઇવન ભરત ચક્રવર્તીનું તો સ્ટોરીમાં આવે છે ને કે એમણે જે અષ્ટાનિકાની પૂજા કરી, 8 દિવસ સુધી મંદિરમાં, એમના જે અયોધ્યાનું જે મંદિર હતું, 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ પૂજા ચાલી. આપણી જેમ આવડી થાળી ન લે એ લોકો. આપણી થાળી કેટલી હોય? આવડી થાળી હોય, એમાં આટલા ચોખા, આટલા ખ્યાલ આવે ને, આટલા આટલા તત્વો હોય. પછી આપણે શું કરીએ, એમાંથી થોડાક પાછા અહીંથી જેમ હોય છે, બાકીના તો અહીંયા જ છે. એવું ન હોય ખરેખર તો તમે ટેકનિકલી જુઓ ને તો જે દ્રવ્ય આપણે ચડાવી રહ્યા છે, ચડાવવાનો મતલબ શું છે કે એનો હવે ત્યાગ કરું છું. ભગવાનની સાક્ષીએ મારા જન્મ જરા મૃત્યુનો નાશ કરવા માટે આ જલનો હું ત્યાગ કરું છું. તો જ્યાં ત્યાગ કરો છો તો એ ટબુડીમાં અડધો ત્યાગ કરીને પાછો અડધો મૂકવાનો હોય. ખ્યાલ આવે ને? આ તો જો આપણું આ વર્તમાનના સંયોગોનું લિમિટેશન છે એટલે એ જાતની આપણી પ્રથા થઈ ગઈ. ખ્યાલ આવે? પણ સૈદ્ધાંતિક રીતે વિચાર કરવા જાઓ તો જ્યાં વસ્તુને ત્યાગ કરવા માટે તમે લીધી તો પૂરેપૂરી ત્યાગ જ થઈ ગઈ કે નહીં? હજી હાથમાં ઉપાડી ત્યાં જ મનમાં ત્યાગ થઈ ગયો કે નહીં? ખ્યાલ આવે ને? એની આપણે થોડા ડાયગ્રેસ છે. કહેવાનો મતલબ શું હતો કે એ જમાનામાં લોકોની પૂજા ભક્તિ આવી આટલી લાંબી લાંબી ચાલે. અત્યારમાં અષ્ટાનિકામાં દેવો ને બધા જાય નંદીશ્વર આદિ, તો જ્યાં ઇન્દ્રધ્વજ વિધાન બધું કરે એ 8-8 દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલે. આદિનાથ ભગવાનના ટાઈમમાં હજી વધારે લાંબુ હોય છે. હવે મારે કહેવું એમ છે કે એ બધું સ્ટ્રીંગ થઈને આપણે અત્યારના કેટલું થઈ ગયું કે 1 કલાક નો 1.5 કલાક કરવો હોય ને તો આપણને આમ ટેન્શન થઈ જાય કે ટાઈમ ક્યાંથી પાડશો, આપણા દિવસમાં ક્યાં બેસશે. હવે મને કહો એ પ્રપોર્શનેટલી વિચાર કરો ને કે એ પૂજા આજની નાની થઈ ગઈ, આપણું આયુષ્ય સામે નાનું થઈ ગયું ને. 100 વર્ષનું આયુષ્ય, 100 વર્ષની શું કિંમત બોલ? ગુરુદેવશ્રીના ટાઈમમાં જ હજી વિચાર કરો કે જાત્રાએ ગયા હતા તો કેટલા વખતની જાત્રા કાઢી હતી? 6 મહિનાની જાત્રા નીકળી હતી. સોનગઢથી નીકળ્યા અને સમય શિખર જઈને પછી પાછા, આટલી જાત્રા 6 મહિનાની હતી. એની પહેલા ટોડરમલજીની વાત આવે છે ને કે એમને મોકલ્યા તાડપત્ર લેવા માટે, ત્યાંથી મૂળ વિધિથી તાડપત્ર લેવા માટે મોકલ્યા 4 જણને. એ લોકો મહિનાઓ પછી, અને એમને પણ એવી રીતના લોકો વિદાય આપે કે ભાઈ પાછા આવશે કે નહીં ખબર નથી હતી. એમાંથી એક તો ગુજરી બી ગયા, એક ભાઈ આયુષ્ય મોટું હતું ને ગુજરી. કહેવાનો મતલબ શું છે, હવે આપણી લાઈફ જુઓ, આપણે અહીંથી તમને શિખર જવું હોય તો આપણે કેટલા દિવસ ડિવોટ કરી શકીએ? મહિનાઓ તો જવા દો, કેટલા દિવસ ડિવોટ કરીએ? કે ભાઈ શોર્ટેસ્ટ પ્લાન બનાવવો હોય ને તો 3 દિવસમાં બની જાય. આ જે અહીંથી તમે ફ્લાઇટ લો, રાંચી કે ક્યાંય ઉતરો, ગાડીમાં પહોંચી જાઓ રાતના, બીજે દિવસે બહાર ચડીને નેક્સ્ટ દિવસે પાછો. ક્યાંય મહિનાઓની યાત્રા, અને આપણી કેટલી ગઈ? 3 દિવસ. વર્તમાન કાળમાં જીવોની માનસિક સ્થિરતા વધી છે કે ઘટી છે? જે આપણે પેશન્સ હોવું જોઈએ, શાંતિ અંદરથી હોવી જોઈએ, વધી કે ઘટી? એમાં પણ આ ફોન ને બધા કારણ હજી વધારે ઘટ્યું છે. કેમ કે ઓલું ટીંગ ટીંગ નોટિફિકેશન થયા કરે, તમને શાંતિથી ક્યારે વિચાર કરવાનો ટાઈમ જ ના મળે. આ બધા શું છે? આ મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન ચાલી રહ્યું છે. આ બધા દુઃખ ભાષિત નથી થતા આપણને. જો હવે એ વાત જુદી છે, ત્યાં તો વ્યવહારની વાત છે ને. જો ઓલી આત્મિક શાંતિ જે આત્મામાં લીન થઈ જાય અને નિરાકુર શાંતિ પ્રગટ થાય, એ વસ્તુ તો કઈ અલૌકિક જ છે. પણ વ્યવહારની શાંતિ પણ ક્યાં છે આપણા જીવનમાં? વ્યવહારની શાંતિ પણ એ વ્યવહારની શાંતિ એટલે કે ભાઈ જરા દેવે પેશા આમ સ્વાધ્યાય કર્યો, કઈક એના પર ચિંતન મનન કર્યું, એ પણ ક્યાં છે? ચલો આ દૂસરો કરો, કેટલા લોકો દિવસમાં શાસ્ત્ર ખોલીને પ્રવચન સાંભળીને નહીં, શાસ્ત્ર ખોલીને બે લાઈન જાતે વાંચીને વિચાર ચિંતન મનન કરે? આ દૂસરો કરો, કેટલા કરે? જો આ જે લોકો છે ને, આ મૂળ માર્ગ ઉપર છે. ચાલો, કેમ કે આપણા શાસ્ત્રોમાં શું આવ્યું છે? જે કરતો આપણે સમ્યક દર્શન નો ઉપાય શું? કે સ્વાધ્યાય ને કરતો વિચાર, સ્વાધ્યાય ને કરતો વિચાર. થોડી જો કડક ભાષા લાગશે, પણ પ્રવચન સાંભળવું એ કરતો વિચાર નથી. એ તો આપણને ડેટા મળી ગયો, હવે ડેટા ડાયજેસ્ટ તો કરવું પડશે કે નહીં? વિચાર કરજો. જો આપણે વાત શું ચાલે છે કે મનુષ્ય આયુ, એક તો મનુષ્ય ભવ મળવું બહુ દુર્લભ છે, બીજું મનુષ્ય આયુ બહુ ઓછું છે, હવે ત્રીજું આપણે મનુષ્ય ભાવમાં જીવને ડિસ્ટ્રેક્શન ગણાય છે. ફરી કેવી રીતના વિચાર કરો? દેવગતિમાં જે ડિસ્ટ્રેક્શન છે ને, એ કેવા છે? કેવા જાતના છે? કેટલા બધા સંયોગો છે, એટલા બધા સંયોગો છે કે તમને એમાંથી ઊંચા થવાના ચાન્સ જ ના મળે. નરક ગતિમાં કેવા છે દુઃખો? એટલા બધા દુઃખો છે કે એમાંથી ઊંચા વળીને વિચાર કરવાનો ચાન્સ જ ના મળે. તિર્યંજ ગતિમાં શું છે દુઃખ? કે તમારી પાસે જે અનુકૂળતાઓ હોવી જોઈએ ને, ખાવા પીવાનું, ઠંડી ગરમી આદિ બધું, એના દુઃખો એટલા બધા છે કે એમાંથી ઊંચા થવાનો ચાન્સ ના મળે. પણ આ બધું કેવું છે? આમ કોમનાલિટી છે, બધા જ જીવને એવું જ છે. આપણા મનુષ્ય ભાવમાં કેવું છે કે દરેકના ડિસ્ટ્રેક્શન જુદા જુદા છે. જો એક તો કોમન છે કે આપણે બધા જે પરિવારના એક સોશિયલ સ્ટ્રક્ચરમાં આપણે બંધાયેલા, એટલે એક સોશિયલ ડિસ્ટ્રેક્શન છે, બરાબર. એક આપણા જે ઓક્યુપેશન આદિ કમાવાનો જે આરંભ આદિ કહેવાય, એના ડિસ્ટ્રેક્શન છે, બરાબર. એના સિવાય આપણે જે ધર્મના નામે કાર્યો કરીએ છીએ, એ પણ એક ડિસ્ટ્રેક્શન છે. ધર્મના નામ પર આપણે જેટલા કાર્ય કરીએ છીએ ને, બધા ડિસ્ટ્રેક્શન છે એક્ચ્યુઅલી. કેમ કે જે આત્માનો અનુભવ કરવાનો હતો એ બધા પ્રોજેક્ટમાં નહીં મળે, એમાંથી હટીને આ સ્વાધ્યાયથી આપણું સ્વરૂપ સમજીને ચિંતન મનન કરીને એમાં લીનતા થશે. આવો માર્ગ છે. તો આપણને મનુષ્ય ભાવમાં ડિસ્ટ્રેક્શન મળે. એક તો ભાવ મળવો ડિફિકલ્ટ, મળે તો કેટલો કે સાવ નાનકડો, અને મળ્યા પછી પણ વિભિન્ન વસ્તુઓમાં જીવ અટકી જાય. જો આપણે દાખલા આપણે વાંચશું, એમાં તો બહુ સાધારણ રીતે લખેલું હોય, તો એમાં તો આપણને ખાલી ઇન્ડિકેટિવ વસ્તુ આપે છે. ડિટેલ્સ તો આપણે બધા જાણી જ રહ્યા છે, કેમ કે આપણે આ બહુ જીવી રહ્યા છે. તો આપણી પાસે કેવા કેવા હિન્ડરન્સીસ આવે છે એ આપણને ખબર છે. ચાલો વાંચી લો, પેલા 89 ગાથાનો આપણે અર્થ વાંચીએ. ચાર પોઝિશન, ચાર ફેઝિસ કીધા ને, એક બાળપણ, એક યુવાની, એક મધ્યકાળ અને એક વૃદ્ધાવસ્થા. જો એનું વાંચો, જો આ થોડોક કદાચ આમાં ઇન્ટરપ્રિટેશનમાં ઓલું છે. ગાથામાં શું છે? પૂર્વ અંગ ભેદ બાલ્ય કાળ મે આ પૂર્વાંગ શું હોવું જોઈએ? પૂર્ણ અંગ, સોરી, પૂર્ણ અંગ બેન. હજી બાળપણમાં જે શરીર આદિનું ડેવલપમેન્ટ પૂરું નથી થયું. હવે બાળપણ કેવી રીતના ગણવું? સમજો 8 વર્ષ સુધીની ઉંમર, કે જ્યાં સુધી હજી જીવ સમજવાને લાયક નથી થયો ત્યાં સુધી, હાથ પગ કાચ્યા છે, હજી એને એવી સમજણ નથી, તો ક્ષયોપમ જ્ઞાન હજી એવું બાળપણ જેવું છે, જે તત્વને ગ્રાસ્પ કરવાની હજી એવી એની જાગૃતિ એબિલિટી નથી આવી. તો જો બાલ્યાવસ્થા મેં અવિકસિત અંગો સહિત, આ અવિકસિત અંગ એટલે આપણે એમાં જે જ્ઞાન આદિ પણ સમજી લઈએ, કે હજી જ્ઞાન આદિની પરિપક્વતા પણ નથી, બરાબર. અવિકસિત અંગો સહિત હોને છે તો હિત યા અહિત કુછ ભી નહીં જાણતા. નાનપણમાં કેવું હોય કે બસ રમવા મસ્તી કરવામાં ટાઈમ નીકળી જાય, એટલે હા ચંચળ હોય ને, એટલે કેવા ટાઈમ નીકળી જાય? બેઝિકલી ટાઈમ ક્યાં વયો જાય છે ખબર પડતી નથી, એવી રીતે ટાઈમ વેસ્ટ થઈ ગયો ને. જોડો યૌવન મેં સ્ત્રી રૂપી વૃક્ષો સે યુક્ત સઘન વન મેં ભ્રમણ કરતે હુએ કામાંધ હોતા હૈ. એટલે ઇન શોર્ટ યૌવન અવસ્થામાં કામાંધ જ રહે છે. અહીંયા તો સ્ત્રીનું એક્ઝામ્પલ છે, બાકી વિષયોમાં કામાંધ રહે છે ને, ખાવા પીવામાં, કઈ ટીવી આદિ જોવામાં, કઈ સરસ સાંભળવામાં, પાંચેય ઇન્દ્રિયોને. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, જો જયારે અમે યંગ હતા અથવા તો બીજા પણ એની પણ પહેલા, ત્યારે એટલું બધું મ્યુઝિકનું ને એવું બધું કઈ નતું. આ તો ક્યારેક ઓલું ટીવી પર ઓલું ચિત્ર જોયું, છાયાગીત કેવું કઈક આપણે સાંભળી લીધું અઠવાડિયામાં એકાદ વાર, એ થોડું મ્યુઝિક સાંભળ્યું. હવે આજે શું હાલત છે? ઓલું ઓલા લાગેલા જ હોય, માણસ આપણી સાથે વાત કરે છે કે બીજા સાથે જ ખબર ના પડે, અને કોન્સ્ટન્ટ બેકનેટેલું ડાયરોનું મ્યુઝિક ચાલતું જ હોય છે. આ શું જીવની લાલતા વધી ગઈ કે સારું સારું સાંભળવું? આપણે ટાઈમમાં એટલા બધા પરફ્યુમ ને એવું પણ નહોતું. હવે જો એમાં પણ પેલું ડીઓ ને, હા, પાવડર ને, હા, કેટલી જાત આપણને તો ખબર બી ન હોય. આ શું થયું કે જીવની આ ગ્રાણ ઇન્દ્રિયની લાલતા વધી ગઈ. આ દરેક ઇન્દ્રિયમાં આમ વિચાર કરી લઈએ તો અહીંયા ઉદાહરણ તો ખાલી એ પેલું કામ ભોગવું આવ્યું છે, પણ બધામાં લગાવી દઈએ, ખ્યાલ આવે ને. તો યુવાન અવસ્થામાં શું થયું કે એમાં ને મળે. હવે જો નેચરલી આપણે મધ્ય વયમાં આવીએ, મધ્ય વય એટલે કે થોડીક વધારે રિસ્પોન્સિબિલિટી વધે, અને આપણા જીવનમાં સમજો લગ્ન થઈ ગયા, ફેમિલીની એવી પરિસ્થિતિ છે, જરૂરત છે પૈસા કમાવાની આદિ, તો એક આપણને એક જે ધૂન લાગે ને થોડીક પાછળની હશે. આઈ કાન્ટ પુટ નંબર એમાં એવું છે ને, જો આમાં તમે નંબર ન મૂકી શકો, કેમ કે કોઈ છે ને બહુ જલ્દી એ ફેઝમાં, મેન્ટલી એ ફેઝમાં આવી જાય કે ભાઈ એને હવે બસ સક્સેસફુલ થવું, પૈસા કમાવા, આમ તેમ. અને કોઈ ઘણી મોટી ઉંમર સુધી હજી પેલા યુવાનમાં કામાંધમાં જ અટકેલા છે, બધા પોતપોતાની યોગ્યતા પ્રમાણે. પણ જો મધ્ય વયને અતિ તૃષ્ણા છે ધન કમાને કે લીધે ખેતી આદિ કાર્યો મેં પશુઓ કે સમાન ભાર વહન કરતા હોવા દુઃખી હોતા હૈ. જો પેલા ખેતીમાં તો લિટરલી પશુની જેમ કામ કરે છે, અને ભાર વહન આદિ કરે છે. હવે આપણે તો ક્યાં ખેતી કરી રહ્યા છીએ? આપણે તો આમાં નથી. પેલો તો બિચારો એક ફિઝિકલ મહેનત કરીને છૂટો છે, અને આપણે કેવા છે? આપણે તો 24 અવર્સ ના એક, જો સમજે કોઈ કંપનીમાં કામ કરતા હોય, કોઈ બિઝનેસ આદિ કરતા હોય, 24 કલાક એના વિકલ્પો ચાલે છે ને. હા, લાગતો તો સારી વાત છે, પણ લાગતો જ નથી એ જ પ્રોબ્લેમ છે ને. શું કહેતા હતા ગુરુદેવ? મોટો મજો છે, સાચી વાત છે. ત્યાં અમૃત ચંદ્રાચાર્ય પણ આપણને કીધું ને સમયસારમાં કે મોરૂપી ભૂતળુઆ જીવને પશુની જેમ ભાર વહન કરે, બળદની જેમ. એટલે આ આપણને ડિસ્ટિંક્ટ આપણી લાઈફમાં ફીલ થાય છે કે નહીં, કે એક ફેઝ આવે છે આપણા જીવનમાં કે ત્યારે આપણને બસ હવે ધૂલ લાગે કે હવે મારે માન કશાય વધારવું છે. પછી જે પણ ફિલ્ડમાં હોય ને, કે પોલિટિક્સમાં હોય તો પોલિટિક્સમાં, આપણે જે ધંધા પાણીમાં હોય એમાં, એટલે બધી રીતે જીવ એ પશુની જેમ એ વિષય ભોગમાં પડીને દુઃખી થાય. આપણે જીવનનું ધ્યેય શું છે, આ જીવન પછી શું, જે આપણને તત્વ વિચારનો મુખ્ય બિંદુઓ છે ને, કે હું કોણ છું, સુખ શું છે, આ બધું કરીને મને એકચ્યુઅલી સુખ મળે છે કે નથી મળતું, બોલો. ખરેખર પોતાના મન પર હાથ રાખીને કહેજો, જે ખાસ ધંધા પાણી વાળા હોય, જોબ આદિ વાળા હોય, તમને એ કરીને સુખ મળે છે કે ઉલટું એ વખતે પણ દુઃખી જ છીએ. એ કરીને પૈસા મળે છે, સુખ મળે છે કે નહીં, એવી આપણી નિત્ય માન્યતા ભ્રાંતિ છે કે પેલા પૈસાથી પાછળથી મને સુખ મળશે. એટલે પાછળના સુખ માટે અત્યારના મજૂર બનીને પડી રહ્યો. અને પ્રોબ્લેમ શું છે કે આ મધ્યવયથી વૃદ્ધાવસ્થામાં ક્યારે વયા જશું એ ખબર નથી. અચ્છા, આ મધ્યવયને ક્યાં સુધી લાવી, ક્યાં સુધી લઈ ગઈ? હું પીએચડી કરતો હતો ને, મારા એડવાઇઝર છે જે પીએચડીના, એમની ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે, પણ હજી પણ એ આવીને ફેકલ્ટીમાં રિસર્ચ કરે, બધું કરે. હવે લોકો એમને શું કહે, અરે હી સો મોટિવેટેડ, હી સો ડ્રિવન, હી ઇઝ અ રોલ મોડલ, કેમ કહેવા જાય કે હી ઇઝ અ ફેમસ મેન, એની ઉંમર આ વર્ષે આ ઉંમરે પણ એનર્જી જોવી જોઈએ, આમ જોવું જોઈએ. હવે આપણા આના ચશ્મા લગાવો તો શું દેખાય, આ ઉંમરે પણ ભાર વહન કરી રહ્યા છે, દેખાય છે ને એમની એમની મધ્યવય છે હજી, કેમ કે હજી એ ઓલું મોહ રૂપી ભૂતળું, આમાં મોહ નહીં, આમાં માન કશાય રૂપી ભૂતળું એમને હજી ભાર વહન કરાવી રહ્યું. આ તો એક મેં ઉદાહરણ લીધું, આપણે આપણે જીવનમાં લગાવી દઈએ કે આપણે સમજો કોઈ કરિયાણાની આની દુકાન હોય, હા, કે આપણે કઈ બીજા આવી હોય, તો એમ નથી ને કે ભાઈ હા હવે દીકરો આવ્યો ને, ભાઈ હવે તું સંભાળ, હવે મારી ઉંમર છે, એવું કહીને આપણે નીકળીએ છીએ, બને જ નહીં. કેમ કે હજી આપણને શું છે કે અરે હજી તો મારામાં શક્તિ છે ને, હું કરી શકું, પણ કરી શકીએ એટલે કરવું એવું જરૂરી નથી. એવો વિચાર કરતા જીવ આ છે ને, વિચાર કરવો, સ્વાધ્યાયથી તત્વ વિચાર કરવો, એ જ આપણને મોહને મંદ પાડવાનો અને ધર્મમાં માર્ગ પર લગાવવાનો એકમાત્ર ઉપાય છે. જ્યાં જીવ કે વિચારનું પોષણ નથી આપતો ત્યાં સુધી આવું જ એક વન ડાયરેક્શનલ યુનિ ડાયરેક્શનલ જીવન બધાનો ચાલ્યા કરે. અને જે જીવ તત્વ વિચાર આજે કરીને પોતાને ધર્મના માર્ગમાં લગાવે છે, તો એને દેખાય છે કે હા આજે આ તો બધું છે, આ એક ખાલી ગાંડી રેસ ચાલુ છે, એને તોડીને આપણે બીજી દિશામાં આગળ જવાનું. વૃદ્ધાવસ્થા મેં અર્ધ મૃતક હો જાતા હૈ, ઇસ પ્રકાર તેરા મનુષ્ય ભાવ સફલ કેસે હોય, ઓર તુજે નિર્મલ ધર્મ કબ પ્રાપ્ત હોગા. જો ભાવા સભી પર્યાયો મેં મનુષ્ય પર્યાય ધર્મ સાધન મેં કારણ કહી ગયું હૈ. કેમ કારણ કહી ગઈ હે મનુષ્ય પર્યાય? સભી પર્યાય એટલે ચાર ગતિમાં, તેઓ મનુષ્ય ગતિમાં કેમ ધર્મ પ્રાપ્ત થવાનું મૂળ સાધન છે? સંયમ છે, બરાબર. આ ભાવમાં જીવને સંયમ ધારણ કરવાની, એટલે આ મનુષ્ય ગતિમાં જીવને સંયમ ધારણ કરવાની યોગ્યતા. એના સિવાય જે સ્વાધ્યાય આદિના સાધનો છે એ પણ મનુષ્ય પર્યાયમાં જીવને મળે. ત્યાં દેવગતિમાં તો આટલું જ્ઞાન છે જીવનું, ત્યાંનું ક્ષયોક્ષમ જ્ઞાન મનુષ્ય કરતા વધારે છે, પણ તો ત્યાં કોઈ શાસ્ત્ર આદિની વ્યવસ્થા નથી. એવું ક્યાં વાંચવામાં તો આવતું નથી. દેવગતિમાં દેવગતિમાં એવું કોઈ શાસ્ત્રની વ્યવસ્થા નથી. હા, જાય સમોચરણ આદિ તો ઉપદેશ સાંભળે અને ક્ષયક્ષમ જ્ઞાન જોડતા છે, તો જે સૌધર્મ ઇન્દ્ર આવ્યો હોય તો દ્વાદશાંગના પાટી થઈ જાય. હા, 12 અંગનું જ્ઞાન આવી જાય, આપસમાં ચર્ચા કરે, પણ मानी चर्चा वो कहाँ होती थी, तो उधर ग्रहण का दिन होती है। अरे एक ग्रहण का भी जवान पुण्य आ काल में तो बहुत दुर्लभ है। जीव है जाए कम्पलसरी नहीं, तो सोल स्वर्ग में गमे त्या जाए ऊपर जाए, डिपेन्डिंग ऑन के केवा भाव है। केवा महत्व शू है कि देव गति में आटला साधनों नहीं, तीर्यंश नरक में तो है नहीं, मनुष्य गति में साधनों एक आप सामाजिक एक प्रथा ने प्रक्रिया है, एक बीजा ने धर्म ना मार्ग में जोड़े थे। एक आखो एक अपने कहे ना कि एक एक संगठन जो एक वातावरण है जो बदा ने धर्म में जोड़े थे। पीछे तो जीव की पोता भूमिका कहने के अंदर गमे थे प्रमाण आगे। तो जो मनुष्य पर्याय धर्म साधन के कारण कही गई है, धर्म साधन करने में ही मनुष्य पर्याय की सफलता है, परंतु तेरी मनुष्य पर्याय सफल कैसे होगी जो आ एक हो आटल दुर्लभ मिलो। एम अपने जो जो आप मूल ध्येय सम्यक दर्शन आदि प्राप्त न करिए तो क्या फेंकाई नहीं। चार गति पांच परावर्तन स्वरूप सांभ कोई सांभ पांच परावर्तन अपने स्वरूप सांभिये ने तो रुवाटा उभा थी जाए। एटला अनादिकाल जीव आ चार गति में परिभ्रमण करे, क्या क्या उत्पन्न थयो, क्या समय उत्पन्न थयो, कितनी आयुष्य साथ उत्पन्न थयो, क्या परमाणु सहित निमित्त नैमित्तिक संयोग से उत्पन्न थयो, केवा भावो कर्या एने बधु पांच परावर्तन में कवर थाय। तो आ बधाने तोड़वानो इलाज शुं छे कि एकमात्र मनुष्य पर्यायमां धर्मनी प्राप्ति करवी जोईए, क्योंकि बालक तन्ने तुझे ए सहित का कुछ भी ज्ञान नहीं हो सका। युवानी में स्त्री का रसिक होकर तू कामांध हो जाता है। मध्य अवस्था में कुटुंबादि की वृद्धि होने से सबके पालन पोषण के लिए धर्मोपार्जन के लिए खेद चिन्ह होता है। रिस्पॉन्सिबिलिटी बढ़े तो एनी सामे टेंशन पर हो जाए। जो एक वस्तु ध्यान में रखी, अपने मनुष्य पर्याय में हमारा छे तो अपनी पास कितनी जवाबदारी वधारवी એનો બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાની યોગ્યતા છે। કોઈ એવા બંધનોમાં કોઈ એવા સંયોગોમાં ફસાઈ ન જવું કે જેનાથી પરંપરાએ જીવ બહુ ટાઈમ કમિટમેન્ટ કરી દેશે, ખ્યાલ આવે ને, અથવા બહુ એ કાર્યોમાં અથવા તો એ સંબંધોમાં ઉલજી જાય, પોતાને હંમેશા છૂટો રાખવો બધી જગ્યાએ, જેનાથી આપણને સ્વાધ્યાય અને તત્વ વિચાર કરવાનો અવકાશ છે। આપણા જીવન ને બને એટલું ફ્રી અપ કરવું જોઈએ। જો ક્યાં તો બાલક પણ વાંચી દીધું, હા, ધર્મોપાર્જન કે ખેદ ચિહ્ન હોતા હૈ તથા બુઢાપા આને પર ઇન્દ્રિય ઓર મન શિથિલ હોને સે જો અર્ધ મૃતક કે સમાન હો જાતા હૈ। આ બુઢાપાનું નેક્સ્ટ ગાથા બહુ સરસ ગાના છે, જરા વાંચી। એસી સ્થિતિ મેં તું ધર્મ કા સાધન કબ કરેગા तथा तेरा मनुष्य जन्म सफल कैसे होगा। इस प्रकार बाल जो इंटरेस्टिंग के सामने, इस प्रकार बाल और वृद्धावस्था में तो तेरा वश नहीं है, इन अवस्थाओं में कुछ भी धर्म कार्य नहीं किया जा सकता। समझो वृद्धावस्था कही आप क्षयोक्षम हीन थी जाए को वया जाइए अथवा એવી મનસ્થિતિ થઈ જાય કે વાંચીએ તો પણ કઈ સમજાતું નથી, ભાષા ભૂલી જવાય, શું બોલીએ છીએ શું સાંભળીએ છીએ કઈ ભાન રહેતું નથી, એવી અવસ્થામાં ધર્મ કેવી રીતના થશે। અને બાળપણમાં પણ એવી બુદ્ધિ નથી કે આપણી પાસે ક્રીમ પીરિયડ કયો છે, કે આજે મિડલ એજ યૌવન અને મધ્યકાળ એ આપણો ક્રીમ પીરિયડ છે, તો તે શું કહે છે। અથવા યૌવન અવસ્થા ઓર મધ્યકાલ મેં स्त्री कुटुंब आदि का राग छोड़कर धर्म साधन करने से ही तेरा मनुष्य जन्म सफल हो सकता है। जो व्यवहार में अपने पड़िया है, जो लौकिक जीवन है, ये संबंधों आदि संभाला तो अपनी जवाबदारी है, पर एनाथी वधारे जेत्यादि आप कार्य चालतु है एनाथी वधारे प्रपंचों में पड़व न जो। श्रीमती कहू એક ચક્રવર્તી નું આખું જે એની સંપદા છે એના કરતા પણ આ મનુષ્ય ભૌમિ એક પણ વધારે જીવી છે. માપ લગાવજો થોડું, એ ખાલી એક્ઝાજરેશન માટે નથી કીધું, એનું ગણિત કરવા બેસે ને તો ખરેખર એવું જ બેસે છે. એ ધર્મ સાધન નું સ્વરૂપ આપણે કરીએ છીએ ને દ્રવ્યાની યોગોના વિષય, હમણાં એનો ટોપિક નથી, પણ વસ્તુ સ્વરૂપ સમજવું, છ દ્રવ્ય સાત તત્વ સિદ્ધાંતો આદિ શું છે એને સમજવા, એ સમજીને મને આમ જ બેસે છે કે નહીં એવો વિચાર કરીને તત્વ નિર્ણય કરે છે. તત્વ નિર્ણય કરીને બધેથી હટીને પોતાના શુદ્ધાત્મા તરફ જ્ઞાનને કેન્દ્રિત કરવું, એમાં લીન થવું, બસ એ જ મોક્ષનો ઉપાય છે. જો આપણે 90th ગાથા પણ વાંચીએ, આપણે ટાઇટલ ને ગાથા વાંચી છે, સીધો અર્થ નથી. જો ઇસ પર્યાય મેં કર્મો ને બાલ્યાવસ્થા મેં તેરા જો કુછ ભી બુરા ક્યા હૈ વહ યાદ તમને યોગ્ય ભી નહીં હૈ. એ આપણને ખ્યાલ છે ને ઓલું છ ડાળામાં આપણે જે વાંચ્યું કે ભાઈ જે શું હતું, નહીં ઉસકે પહેલી જ ગાથા, જનની ઉદર વસ્યો નવ માસ, નવ મહિના સુધી જનનીના ઉદરમાં વસ્યો, કેવા દુઃખ થયા હશે. આપણને કોઈ ગોળીમાં બાંધી દે એક દિવસ પણ તો કેવી હાલત થાય, અને જયારે નવ મહિના સુધી અંદર આપણે પડ્યા હતા અંગ સપૂચી, અંગોની પણ કોઈ સ્ટ્રેન્થ નહોતી, તો આમ તેમ વહી ગયા હોય કેટલું દુઃખ થાય વિચાર કરો. જીવ તો છે ને ત્યાં, જ્ઞાન તો છે ને, તો દુઃખ પણ થાય છે ને. શરીર ડેવલપ નથી પણ અંદર જીવ તો એવો ને એવો છે ને, તો એની તો વાત પણ, એ તો યાદ કરવા યોગ્ય પણ નથી, કેમ કે આને જીવ ભૂલી જાય છે. નાનપણમાં શું દુઃખ ભોગવીને આવ્યા કઈ યાદ છે, જયારે ભૂખ લાગી આપણને કહી ન શકાય કે ભૂખ લાગી, ક્યાંય બોલતા ઉડે ને તો શું કરીએ, બસ રડીએ, કઈ દુખે છે તો શું કરીએ, રડીએ. ઓલું આપણે નથી ઘીની થઈ જાય તો શું કરીએ, રડીએ. હવે સામે વાળું કેવી રીતના ઇન્ટરપ્રેટ કરે કે રડવાનું તેનું છે. અને ઘણી વાર શું થાય કે ભાઈ કઈ શરીરમાં બળતરા થતી હોય એટલે દુખતું હોય, એટલે રડતા હોય, અને ઓલું સામે ઉપર બામ લગાવે એટલે શું થાય, હજી વધારે બળતરા થાય. આમને ઇન્ટરપ્રેટ શું કરી દઉં કે ભાઈ કઈ અંદર મસ્ક્યુલર કઈ હશે, એટલે એક થોડી તું બોલે કઈ હતું ક્યાંક ને બીજું કઈ, એટલે જીવ આવી રીતના દુઃખ ભોગવે છે. હવે આગળ જો, મધ્યાવસ્થામાં ધનોપાર્જન કે ઉપાયો મેં કોઈ એસા દુઃખ બાકી નહીં રહા જો કર્મો ને તુજે ના દિયા. જો આગળની ગાથા હતી એ દુઃખો નું વર્ણન હતું, અહીંયા કર્મો થી વર્ણન ઉપાડ્યું છે, ખાલી ફરક એટલો છે, બાકી વર્ણન સેમ છે. કે હતું કે જીવ ને આ ભાવમાં, આ ભાવ થી ચારે ગતિઓમાં જે કર્મ ને કારણે દુઃખ થાય છે વ્યવહાર થી ચાલે ને, કર્મ જીવ ને ખરેખર કઈ કરતું નથી, પણ કહેવા માટે કે કર્મ થી જીવ ને એટલું દુઃખ થાય છે એનું તો વર્ણન કરવા યોગ્ય નથી. કર્મ ને તુજે, જો કર્મ ને તુજે ન દિયા હો એસા કોઈ દુઃખ બાકી નહીં. ઉન્હોને વૃદ્ધાવસ્થા મેં દાંત ઉખાડના આદિ કઠોર ચેષ્ટાઓ દ્વારા તેરા અપમાન કિયા, યહ સબ દેખ કર ભી હે દુર્બુદ્ધિ તું અબ ભી ઇન કર્મો કે વશ હો રહેના ચાહતા હૈ. આ કર્મો કે વશ હો રહેના ચાહતા હૈ છે કે હજી પણ આપણી ઈચ્છા શું છે કે ભાઈ કઈ શુભ કાર્ય કરીએ, કઈક સમાજ સેવા આદિ કરીએ તો શું થાય, એનાથી પુણ્ય બંધાશે, પુણ્ય બંધાવી શું થશે, મારું કલ્યાણ. વિશ્વમાં એટલા બધા મૂળ જીવો છે, તમે વાત કરો તો તમને નવાઈ થાય કે હું તો બસ ભગવાનની પ્રાર્થના કરીશ મારું બસ જો કલ્યાણ થઈ જાય. ખ્યાલ આવે ને, એ લોકોની માન્યતાઓ તમે સાંભળો તો તમને ખ્યાલ આવે કે આ તત્વ કેટલું દુર્લભ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ સાંભળવું કેટલું દુર્લભ છે. નહીં તો લોકો તો એમાં જ પડ્યા છે ને કે આને મારું સારું કર્યું, આને મારું ખરાબ કર્યું, આને આમ કર્યું તેમ કર્યું. પહેલા તો જૈન ધર્મ ને ધન્ય છે કે પેલા બને થી હટાવીને કર્મ પર લે આવે. આજે આપણે નેક્સ્ટ ક્લાસમાં નિશ્ચય વ્યવહારની વાત કરશું, તો એ કર્મ પર લે આવવું પણ નિશ્ચયની વાત છે. કેમ કે ત્યાં વ્યવહાર શું છે, પર પદાર્થ મારું નુકસાન કરે છે ત્યાંથી હટાવ્યું છે. પછી એનાથી અંદર લઈ આવશે કે કર્મ પણ કરશે. જીવની સત્તામાં જ એના લાભ નુકસાન છે અને એમ કરીને કર્મને દૂર કરશે. આવું તમને ક્યાંય સાંભળવા મળતું નથી. જો ભાવાર્થ વાંચીને આપણે પૂરું કરીએ, લોક મે એક બાર ભી અપના બુરા કરને વાલે કો અપના બૈરી જાનકર કોઈ ઉસકે આધીન નહીં રહેના ચાહે. ઉસકા નાશ કરને કા હી વિચાર કરતા રહેતા હૈ. અનાદિ સે ઇન કર્મો મે તેરા જો બુરા કિયા હૈ ઉસકા તો તુજે સ્મરણ નહીં હૈ, પરંતુ ઇસ પર્યાય મે બાલ્યાવસ્થા મે ગર્ભ જન્મ શરીર કી વૃદ્ધિ આદિ દશાએ કરકે મધ્ય અવસ્થા મે ધનોપાર્જન આદિ ક્રિયાએ કરકે ઓર વૃદ્ધાવસ્થા મે દાંત તોડના આદિ કે અપમાન કરકે ઇન કર્મો ને તેરા જો બુરા કિયા ઉસે તું પ્રત્યક્ષ દેખતા હૈ, ફિર ભી તું કર્મો કે આધીન રહેના ચાહતા હૈ. જો આના પછી નહીં ગાતા છે, એનું એક લાઈન હું વાંચું છું, બહુ સરસ છે. જો અર્થમાં પહેલી લાઈન વાંચું છું 91 માં, વૃદ્ધાવસ્થા મે દૂસરો દ્વારા કિયે ગયે અપમાન નિંદા તિરસ્કાર પૂર્ણ વચનો કો કાન સુનના નહીં ચાહતા હૈ, ઇસલિયે ઉનકે કાન ચલતે હી નહીં. લોકો ને વૃદ્ધાવસ્થા મે કાન ક્યું નહીં ચલ રહે, કેમ કે બીજા દ્વારા કરાયેલા અપમાન હવે સાંભળવા નહીં માંગતા. તો એવી આપણી અવસ્થા કર્મો વિશે ક્યારે આવશે? કર્મો એટલે કે જીવના મોહરાગ દ્વેષ અને વિકારી ભાવોએ આપણને અનાધિકારથી, આ તો લાસ્ટ ટાઈમ લાસ્ટ ક્લાસમાં કીધું હતું કે એક સમયની વિદ્યાર્થીઓની જીવની ભૂલ છે, અને એક જ ભૂલ જેવી કેટલા વખતથી કરતો આવ્યો છે કે અનાધિકારથી દર સમયે તેમને તેમ ભૂલ કરતો આવ્યો. તો હવે તેનાથી કે ક્યારે જીવ બસ થાય કે હવે આ ભૂલ કરવા નથી માંગતો એવું અંદરથી ભાવ ક્યારે આવે તો એને ધર્મ પ્રાપ્ત કર્યો કહેવાય. ફિર ભી તું ઇનકે આધીન રહેના ચાહતા હૈ, ઇનકે નાશ કા ઉપાય નહીં કરતા, અત તેરી યા પુરુષાર્થહીનતા તુજે દુઃખદાયક હોગી. ચાલો અહીંયા સ્ટોપ કરીએ. આગળ હજી વૃદ્ધાવસ્થાનું અને પછી વિષય જીવોનું વર્ણન આદિ બધું આવશે. ચિન્માયજી નિર્વાણી ભારતી તો નિજ કો દિન હૈ, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સુજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા તે તુમ. બોલો જીનવાણી માં.